કર્મ કરવા માટે પણ આપણી પાસે જોઈતું પૂરતું સાધન નથી. તો આપણે આત્મકલ્યાણ કેવી રીતે કરવું, તો એને માટે બતાવે છે ભગવાન કલૌ કેશવ કીર્તનમ. આ યુગની અંદર તો પરમાત્માનું સ્મરણ, સ્મરણ ભક્તિમાં તમે દરરોજ બોલો છો, જતા આવતા સ્નાન કે ખાન પાણે, વળી ઉઠતા બેસતા કામ ટાણે, સદા ઊંઘમાં તેમ સ્વપ્ને યમસ્તો. નામ ભક્તિ સ્વતંત્ર. તુલસીદાસજી મહારાજ નીલગિરીની કથામાં લખે છે, ભક્તિ સ્વતંત્ર અવલંબન નાના, એ સ્વતંત્ર છે, માળાની જરૂર નહીં. ફક્ત અંદરથી જીવ શ્રી કૃષ્ણ શરણમ મમો, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી દત્ત શરણમ મમો, અઝાર નામ છે એના. આપણા જીવોનું કલ્યાણ માટે એક અત્રિય અનસૂયા જેવું પવિત્ર કુટુંબ ગણેશને રમાનું, એ દંપતી એને ભગવાને નિમિત્ત બનાવી દીધા, નામ ધરી દીધું વાસુદેવ. વિશ્વમાં જે વસેલો છે એક પણ જગા વાસુદેવ વગરની છે નહીં. બ્રાહ્મણોએ આ અવતાર છે એવું નક્કી કરીને નામ વાસુદેવ પાડેલું છે, અને એ વાસુદેવ દત્તાત્ર ભગવાનની આજ્ઞા વગર એક ડગ પણ ભરે નહીં. એક અનુભવ એમને એવો થઈ ગયો. કયો અનુભવ થયો? એક ઢોરે શાસ્ત્રીના કહેવાથી એક ચમચી ઘી પીધું, એનું જે પરિણામ એમને અત્યારે પણ ભોગવવું પડે છે, કહો શોષવું પડે છે, કહો. એ જે ભૂલ થઈ ગઈ ત્યારથી માનસિક સંકલ્પ કરી દીધો કે ભગવાનની આજ્ઞા વગર એક શ્વાસ એક દગ પણ આગળ ચાલવું નહીં. હર પળે હર સ્થિતિમાં પોતાના ઇષ્ટદેવ કહો ભગવાન દત્તાત્રેયની સાથે. દત્તાત્રે ભગવાનની આજ્ઞા પ્રમાણે 21 વર્ષની વાસુદેવ ભગવાનની ઉંમર અને આજ્ઞા કરી કે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરો. જુઓ, અત્યાર સુધીના જે અવતારો થયા, દત્તાત્રેય, શિવાવલ્લભ, નરહરિ, નૃસિંહ, સરસ્વતી, એ દત્તના જ અવતારો, પણ એમણે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ નથી કર્યો. જ્યારે આ એક અવતાર થયો ભગવાને લીધો, ત્યારે એમણે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. કારણ શું? દત્તાત્ર ભગવાન આદેશ આપે છે કે સાવંતવાડીમાં બાબાજી પંત ગોંડે નામના બ્રાહ્મણ છે, અને ત્યાં અન્નપૂર્ણા નામની કન્યા છે, એની સાથમાં એ વિવાહ કરવા માટે આવે તો સ્વીકારીને લગ્ન કરી દે, આવો આદેશ આપવાની જરૂર છે. તો એ બીજી વાત આ સમજાય છે કે વાસુદેવ ભગવાનનો અવતાર ભક્તિ માર્ગનું સ્થાપન કરવા માટે છે. ભક્તિ એ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ થઈ શકે છે. ભક્તિ કરવા માટે ગૃહસ્થાશ્રમ છોડવાની, ગૃહસ્થાશ્રમ ત્યાગવાની કોઈ જરૂર નથી. નિવૃત્તસ્ય રાગસ્ય ગ્રહણ તપોવનામ એવું વચન છે. જેના રાગો શમી ગયેલા છે, જેની વૃત્તિઓ શમી ગયેલી છે, જેની ઇન્દ્રિયો અંતર્મુખ છે, બહિર્મુખ નથી, એવો જીવાત્મા ઘરની ચાર દિવાલમાં બેસીને પણ જો પરમાત્માનું નામ સ્મરણ કરશે તો પણ કલ્યાણ છે બતાવે છે. ભક્તિ ગૃહસ્થાશ્રમમાં રહીને કરવાની, અને જેના રાગો શમ્યા નથી, હું બ્રહ્મચારી છું, હું બ્રહ્મચારી છું, જેની અંતરની વૃત્તિઓ દબાઈ નથી, અંદર ખાને અનેક આકાંક્ષાઓ ઈચ્છાઓ સ્ફુરા કરે, મને લોકો બોલાવે છે, મને ઊંચા આસને બેસાડે છે, મને માન આપે છે કે નહીં, કોણે હાર ચડાયો કોણે ન ચડાયો, આમંત્રણ આપ્યા સિવાય જવાય નહીં, જઈએ તો આમાં આપણી વ્યવસ્થા પ્રમાણ છે, આ બધું જેનામાં છે હજુ એ વસ્તુ હૃદયમાંથી ગઈ નથી. તો એવો જીવાત્મા પરમાત્માની પ્રાપ્તિ માટે સાતમે પાતાળ ઘોર ખોદશે, ત્યાં નીચે બેસશે, તો પણ એ જે રાગ એ જે વૃત્તિઓ અને છોડે નહીં, ઘરની બહાર નીકળીને પાતાળ તોડી નાખીને નીચે બેસે તો પણ એને છોડે નહીં. એટલે આ ભક્તિ માર્ગ એવો છે કે ગૃહસ્થાશ્રમમાં રહીને પરમાત્માનું ભજન, પરમાત્માનું નામ સ્મરણ થઈ શકે છે. એટલા માટે ભગવાનને આજ્ઞા કરે છે વાસુદેવ પ્રભુને, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર, આશ્રમાદ આશ્રમં ગચ્છેત્, પણ સુંદર શબ્દ બાદ્ય દેખો છે કહો, જો મેં હમણાં વચન કહું ને નિવૃત્તસ્ય રાગસ્ય ગ્રહમ તપોવનમ, એ જ બાબત અવધૂતજી લખે છે આશ્રમાદ આશ્રમં ગચ્છેત્ની પાછળ શું લખે છે, લોક શિક્ષણ કાંક્ષયા, લોક શિક્ષણ. વાસુદેવ ભગવાને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો એ સંસારના સુખો વિષયો ભોગો ઉપભોગો ભોગવવા માટે નહીં, લોક શિક્ષણને માટે, બતાવવા માટે કે ગૃહસ્થાશ્રમમાં રહીને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. પદ્મ પત્ર મીમાંબસા, કમળ પાણીની વચમાં રહીને પાણીને સ્પર્શ કરે નહીં, પાણીને અડકે નહીં. ગૃહસ્થાશ્રમમાં રહેવાનું, ગૃહસ્થાશ્રમનું બંધન નહીં અને બંધન વગર રહેવાનું ને પરમાત્માની પ્રાપ્તિ કરવાની. ભગવાન દત્તાત્ર જેને કન્યા બતાવે, આપણી સીધી જ ભાષામાં વાત કરી દો, દત્તાત્ર ભગવાન સ્વયં આદેશ આપે અમુક કન્યા સામે થઈને આવક છે સ્વીકારીને, એ કન્યા કેવી વિચાર કરો, એ કન્યા કેવી, બહુ લાંબી વાત નહીં પણ માપજીએ પણ એક બ્રાહ્મણને કહ્યું છે, એક બ્રાહ્મણ હતો એની પાસેમાં અનેક દીકરી હતી, દીકરી હતી કે બહુ ભણેલી સામાન્ય, તે જમાનામાં આજથી 30 વર્ષ પહેલા તો છઠ્ઠી ગુજરાતી બહુ થઈ ગયું, પણ કોઈ એનામાં કોઈ શરીરની કોઈ ખામી એટલે બીજું શું, શરીર જરા શ્યામ સામે તદ્દન શ્યામની ગોવર ને ભીના રંગની છોકરી, હવે એને 5-7-10 જગાએ બિચારા એ બાપે પ્રયત્ન તો કર્યો, આજે આ કે કાલે ના કે, દીકરીનો બાપ એ વિચારો કરે શું, કઈ બીજે બીજી તું તીજે ફરે, એમ આપણા નારેશ્વરનો ભક્ત જ્યારે 8-10 જગાએ ફરીને કંઈ પત્તો ના ખાધો, ત્યારે એક અહીંયા બાપ દિશે સ્થાનમાં આવ્યો, રાત્રિમાં મુકામ કર્યો, બાપજી શાંતિની કુંજના ઉઠલે બેઠેલા, આવીને પગે લાગ્યો, દીકરી બાપ દીકરી બંને બાપજી ખબર પૂછી, આ પેલો બિચારો અંદરથી કંટાળી ગયેલો આ દીકરીને બાબતમાં, એને બાપજીને કહ્યું ભગવાન આવ્યા એનું કંઈ ઠેકાણું પડતું નથી, કેમ અમુક જગાએ કહ્યું અમુક જગાએ આ બધું કર્યું, પણ આજે આ કે શિકારે ના પાડે છે, કોઈને આમ છે કોઈને તેમ છે, બધું આવરણો આવે છે, હવે તો હું આ લોકોના ઉમરા ગણી થોડુંક થાકી ગયો છું, હે મોદીને બોલાવો, એટલે મોદીને બોલાયા, મોદી આવ્યા એટલે બાપજીને પગે લાગીને બેઠા ત્યાં, બાપજી એક છોકરો બતાવ્યો કે મોદીજી આપણા પરિવારનો એક છોકરો છે ને બ્રાહ્મણનો, આમ નામ આપ્યું એને, તો કે હા ભા, જો એની પર એને કાગળ લખ્યા, પણ જો ભાઈ જે છોકરો હું બતાવું છું એ અંગ્રેજી ભણેલો નથી, નોકરી નથી કરતો, યજમાન વૃત્તિ કર્મકાંડ કરે છે, પછી એમ કહીશ કે નોકરી કરતો છોકરો જોઈએ કે નથી, બોલ કેવું કરું છે, કહો તો રખાઈ આપું, કાલે કેવું મૂકી કાગળ લખ્યા, બોલ બેબી તારો શું વિચાર છે. બેબી તો મર્યાદા ઘરની, સારા ઘરની કુટુંબની છોકરી. સદા બાપજી પૂછ્યું, બોલ બેબી તારો શું વિચાર છે. બાપજીને પગે લાગી મૌન, મૌનમ સંમતિ લક્ષણમ. અમારું શાસ્ત્ર એમ કે છે મૌનમ સંમતિ લક્ષણમ. પગે લાગી, જ્યારે બોલીને સંમતિ લાગી એટલે કહ્યું કે મુજી કાગળ લખી આપો. અને પેલા દીકરીના બાપને બહુ સુંદર બોલે છે અવધૂત, અવધૂત બહુ સુંદર બોલે છે કે આ મોદી કાગળ લખી આવે ને જે છોકરો બતાવે છે તે એની સાથે તારી દીકરી તું પરણાવી દે, અને તારી દીકરી દુઃખી થાય તેનો અવધૂત જામીન છે અવધૂત ચિંતન શ્રી. તારી દીકરી દુઃખી થાય છે. કેટલી ખુમારી આ લોકોની હોય છે, દેવ જેને આજ્ઞા કરે. અરે એ બધી વાતો કેવું ને તો પાર આવ્યો નથી. અમારે એક મુસીબત છે, જોકે અમે તો કાઢી નાખી, મુશ્કેલ મૂકી દીધી છે. જેને જેવું માનવું હોય તેવું માનવું. અમે તો અંધશ્રદ્ધાવાળા માણસ, અવધૂતના ચરણો પકડા પછી અમને બીજી કોઈ જગ્યાએ જવાનું કે કોઈ ભાન જતું દેવું નથી, દેવાનું પણ નથી. અમારી સમગ્ર જ્ઞાતિ પર એક આફત છે. કઈ 550 હોય કે 200-500 વર્ષ કેટલા ખબર નથી, પણ એક જો અમારી કુળદેવી, અમારા ઇષ્ટદેવ, એનો એક અમારી જ્ઞાતિ પર શ્રાપ છે. કોઈ પ્રસંગ બન્યો છે, અમારું પુરાણ નંદી પુરાણ એમ કે છે, તેમાં જગદંબા દુર્ગા, અમારી નવ દુર્ગા કુળદેવી ને નંદકેશ્વર ઇષ્ટદેવ આજે પણ અત્યારે પણ એ કોઈ બ્રાહ્મણ દંપતિ પર કૃપાયમાન થયા છે. વર્ષો પહેલા 500 વર્ષ થઈ ગયા છે ખબર નથી. અને એ કૃપાયમાન થતા એમને એ શ્રાપ આપ્યું દંપતિને, જાઓ તમે જો લગ્ન કરશો તો ટંકુનો ચાંદલો કરીને જો પ્રણવા માટે જશો તો બેમાંથી એકનું મૃત્યુ થશે. એ તારથી અમારી પરંપરા ચાલી. ખરેખર તે મને યાદ છે ત્યાં સુધી, મારું પોતાની વાત કરું ત્યાં સુધી નહીં, હું પણ લગ્ન કરવા ગયો ત્યારે સોપાઈ બાઈ કાળી બેસનો ચાંદલો કરીને ગયેલો. સાચી વાત, સાચી વાત. એને વરરાજાને આવો તો સમય જ નથી રહ્યો, પણ તે સમયમાં તો ત્રીજી વર્ધે પાંચમી વર્ધે લગ્ન થાય એટલે પીઠી જે દિવસથી ચઢે વરને કન્યાને તે દિવસને કંકુને અડકવાનું નહીં, એના કપાળમાં કંકુનો ચાંદલો અમારે ત્યાં થાય નહીં. બીજો બ્રાહ્મણ અમારે કામ લાગે નહીં, અમારો જ બ્રાહ્મણ લાગે. અમારા રીતિરિવાજો જાણતો હોય તે એને પાણીનો જ ચાંદલો કરવાનો. બ્રાહ્મણ અમારો શુક્લ ગોર હોય તે મંત્રાર થાય તો પાણીમાં આંગળી બોઈને જ ચઢે, બસ કંકુને અડકવાનું નહીં. આ વર્ષોનો કંઈ કેટલા વર્ષોનો નિયમ. એમાં અવધૂતજીનો મુકામ રાજપીપલા પાસે બદામ, બદામમાં એ ભાગવત સત્તા ચાલે બાપજી આવેલા, હું એમની સેવામાં, અમારા સંબંધીને ત્યાં આવેલા સેવામાં હતા. હું સેવામાં રહેલો ને એક ભાઈ આવ્યા, મેં કાલે કહ્યું હતું ને ગુણનભાઈ આગ્રાના, જેને ત્યાં રંગ જયંતિ થઈ હતી તે જાતે એ મારી જ્ઞાતિના. રાતના આવેલા બાપજી જાણે મળેલા, સવારના પોરમાં ઉઠીને આવ્યા 8 વાગે મહાદેવમાં મુકામ બાપજીનો ગુફામાં. બાપજી ખુરશીના ખીર બેઠેલા, બારનું બંધ હતું. ગુણ કાકાએ બારનું ખખડાવ્યું એટલે મેં ઉઘેલું તું. ઓહો આવો કાકા, ફોન છે મને કે બાપજી ગુણ કાકા આવો. કેમ ગુણનભાઈ? સાષ્ટાંગ પ્રણામ કર્યા. એમ છો? જવું છે બાપજી ઘેર, પાદરા જવું નથી, પણ આટલે આવ્યો છું તારે જીતનગર જઈ આવું. અમારા ઇષ્ટદેવ ત્યાં રાજપીપળાથી 3-4 કિલોમીટર દૂર. એમ સારું, જીતનગર જઈ આવો, ઇષ્ટદેવના દર્શન કરી આવો. હવે અમારા ગુણકાકાને શું વિચાર આવ્યો કે સમજણ ન પડી. ઊભેલો આ મારી રૂબરૂનો પ્રસંગ, એ પણ અમારી જ્ઞાતિના જ ને. એટલે અમને પગે લાગીને સ્વામી દિવાલ ઉભારી રાજજોને કહ્યું કે બાપજી હવે અમારી જ્ઞાતિ પર કૃપા કરો, બાપજી અમારી જ્ઞાતિ પર કૃપા કરો. કેમ, શું છે ગુણનભાઈ? હવે અમારી આ કાળી ટીવી મેચના ચાંદલા કરીને અમે જઈએ છીએ, અમારો આ મેચનો ચાંદલો કાળી ટીવી કાઢો. આ ગુણ કાકાએ કહ્યું તે સમયમાં બાપજી બોલ્યા છે, મારી હાજરીમાં આજુ એમ આ દ્રશ્ય મારી આંખ નજર છે. માધ્યમ આંગળી કરીને કહે છે, ગુણનભાઈ તમારી તમામ આખી જ્ઞાતિ નોંધોરા જ્ઞાતિ જીતનગરમાં અનંતેશ્વર ભેગી થાઓ અને ભેગી થયા પછી ત્યાં એક સત્યનારાયણની કથા કરો. અવધૂત ત્યાં આવે, આ બાપજી બોલે છે, અવધૂત ત્યાં આવે એક સત્યનારાયણની કથા કરો અને પછી તમે ચાંદલો કરીને લગ્ન કરવા જાઓ. કઈ લાડે છે એ અવધૂત જુએ છે, જોઉં છું.